તારીખ 21-8-1993 શ્રી સમયસાર ગાથા 144 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 140
શ્રી સમયસાર પરમાગમ કર્તા કર્મધિકારની અંતિમ ગાથા 144 144 ગાથાની ટીકામાં નિર્વિકલ્પ સમ્યક દર્શન અને સ્વાનુભવ થાય છે ત્યારે જ્ઞાનના પરિણામો અંતર્મુખ થઈને સ્વાનુભવ કરે છે, એની પ્રક્રિયા કેવા પ્રકારની છે એનું વર્ણન આ 144 ગાથાની ટીકામાં આચાર્ય મહારાજે કર્યું છે. એમાં પ્રથમ એ દશાની પૂર્વ ભૂમિકામાં જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય દ્રવ્યશ્રુત જ્ઞાનના અવલંબનથી થાય છે. ત્યાર પછી જેને એવો યથાર્થ નિશ્ચય થાય છે તેની જ્ઞાનની દશા અંતર્મુખ મળે છે એમ અહીંયા કહ્યું છે. કાલે એ વિષયમાં થોડી વાત ચાલી છે કે શુદ્ધ જ્ઞાનનો એટલે અનુભવી પુરુષોની વાણીમાં અનુભવની વિધિ પ્રસિદ્ધ થતી હોય છે. જેને અનુભવ નથી એવા કોઈ પણ ગમે તેટલા ઉઘાડવાળા જીવમાં અનુભવ વિષયક વિધિનો પ્રકાર વ્યક્ત થતો નથી. નહીં વ્યક્ત થવાનું કારણ એ છે કે પોતે જ એ પ્રકારના પરિણમનથી અજાણ્યો છે. વિધિનો વિષય પ્રયોગાત્મક હોવાને લીધે ભાષાથી બહુભાગ અગોચર છે, તેથી એવું પણ બનવાનો સંભવ નથી કે જ્ઞાની પુરુષની વાણી અનુભવી પુરુષની વાણી ઉપરથી કોઈ શીખી લે અને કહી શકે, શીખીને કહી શકે એવી પરિસ્થિતિ ત્યાં નથી. એટલે જ્ઞાનના ઉઘાડમાં વિદવત્તામાં પંડિતાઈમાં વિધિનો વિષય પ્રકાશિત થઈ શકતો નથી. આ એક એવી પરિસ્થિતિ છે કે જે અનુભવ માગે છે. અનુભવ વિના એ વાતને કહેવાનું સામર્થ્ય બીજી વાણીમાં હોતું નથી. એ દર્શાવવા માટે અહીંયા શ્રુત જ્ઞાનના અવલંબનથી એમ વાત લીધી છે. એમાં વિધિમાં નિષેધ આવી જાય છે. શ્રુત જ્ઞાનનું અવલંબન એટલે વગર શ્રુત જ્ઞાનનું અવલંબન નહીં એમ કહેવાનું છે. એને આશ્રય કર્યો છે કૃપાળુ દેવે 679 પત્રમાં એને આશય કર્યો છે. જ્ઞાનીની વાણીમાં જે આશય હોય છે તે આશય અજ્ઞાનીની વાણીમાં હોતો નથી. એને વિધિ કહો અથવા એ વાણીનું કેન્દ્ર સ્થાન આત્મકલ્યાણ કેવી રીતે થાય છે કાર્ય પદ્ધતિ કહો કે આશય કહો, કોઈ પણ જ્ઞાની પુરુષ જ્ઞાનીની વાણીમાં અખંડ મોક્ષ માર્ગ પ્રસિદ્ધ થાય છે તો આગમમાં એથી વિશે શું છે? અખંડ મોક્ષ માર્ગ થી તો બીજો કોઈ વિષય નથી. અથવા 12 અંગનું કોઈ રહસ્ય હોય તો તે આત્મકલ્યાણની વિધિનો છે, માર્ગની વિધિ છે, એ જ 12 અંગનો રહસ્ય છે અને એ રહસ્ય પ્રકાશિત કરે છે. માટે એ વાણીને પૂજનીય અને વંદનીય ગણવામાં આવી છે. અથવા એ પોતાના સર્વજ્ઞ સ્વભાવને સ્પર્શીને ઉત્પન્ન થયેલી વાણી હોવાને લીધે એને સર્વજ્ઞ અનુસારી વાણી પણ કહેવામાં આવી છે. રાજમુનિજીએ બીજા કળશમાં એ ટીકામાં એ વાત લીધી છે કે ભલે એ પુદ્ગળાત્મક છે અને પહેલા કળશમાં અમે અચેતન પદાર્થના નમસ્કારનો નિષેધ કર્યો છે, તો પણ બીજા જ કળશમાં અમે વાણીનો પૂજનીય તરીકે અહીંયા પ્રતિપાદન કરીએ છીએ. એ વાત લીધી છે, પરસ્પર વિરુદ્ધ વાત નથી. એકમાં નિશ્ચયની વાત છે, બીજામાં વ્યવહારની વાત છે. વ્યવહાર પૂજનીય છે, જ્યાં પૂજનીય નથી એમ કહ્યું ત્યાં નિશ્ચયની વાત છે. અને એ તો સિદ્ધ ભગવાન પણ અજીવ છે, પોતાના જીવની અપેક્ષા એ તો સિદ્ધ ભગવાન પણ અજીવ છે. જીવ ન કયા એને સંત જ્ઞાન ના અવલંબન એટલે નિમિત્ત થયા એમ લેવું. અવલંબન એટલે નિમિત્ત લેવું આયા. અને જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય, આત્માનો નિશ્ચય એટલો એમ નહીં કહેતા, જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કહેવો. એમાં સ્વભાવને જ્ઞાન સ્વભાવથી દર્શાવ્યો છે. જોકે સ્વભાવમાં જ્ઞાન સ્વરૂપ જેવી અનંત શક્તિઓ છે, આત્મામાં જ્ઞાન શક્તિ છે એવી એવી તો અનંત શક્તિઓ છે. અને સર્વ શક્તિઓ સામર્થપણે પ્રત્યેક શક્તિઓ અનંત સામર્થ્ય ધરાવે છે, તો પણ જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કહેવા પાછળ પણ આચાર્ય મહારાજનો અનુભવ પ્રદર્શિત થાય છે. એ અનુભવ એ છે કે જ્ઞાન લક્ષણ સિવાય બીજા કોઈ પ્રકારે સ્વભાવનો નિશ્ચય થઈ શકતો નથી. જ્ઞાન દ્વારા, જ્ઞાન લક્ષણ થી અને સ્વભાવમાં મુખ્યપણે જ્ઞાનપણો એમ કહેતા આખો સ્વભાવ ઓળખાય છે. જેમ સોનાની ચમક થી આખું સોનું ઓળખાય છે, સોનામાં તો બીજા પણ ગુણ છે ચમક સિવાયના, હીરાની ચમક થી હીરામાં અનેક ગુણ હોવા છતાં આખો હીરો ઓળખાય છે, એમ ઓળખાણ માટે કોઈ એક અસાધારણ ગુણ થી આખો સ્વભાવ ઓળખાય એવી એક ઓળખાણના વિષયમાં ચોક્કસ પ્રકારની વ્યવસ્થા છે. એ વ્યવસ્થાને દર્શાવવા માટે એમ કહ્યું કે જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને. અહીંયા આનંદ સ્વભાવે ન લીધો, ભલે અસાધારણ છે તો પણ. અને અહીંયા અસ્તિત્વ સ્વભાવ પણ ન લીધો, ભલે એ શ્રદ્ધાનો વિષય થતો હોવા છતાં જ્ઞાન સ્વભાવ લીધો છે. અને એ ચોખવટ 246 કળશના ભાવાર્થમાં પંડિત જયચંદ્રજીએ કરી છે કે આત્માને જ્ઞાન માત્ર કહેવામાં અહીંયા આત્માને ઓળખાવવાનો આશય રહેલો છે. 246 કળશ એટલે 415 ગાથાનો અંતિમ ગાથા ઉપરનો છેલ્લો કળશ, છેલ્લી ગાથાનો છેલ્લો કળશ. મારી પ્રતિમા છે પાનું 590, એમાં કળશ લોકાર્થ પછી ભાવાર્થ છે કે અહીં આત્માનું નિજ સ્વરૂપ જ્ઞાન જ કહ્યું છે. તેનું કારણ આ પ્રમાણે છે કે આત્મામાં અનંત ધર્મો છે, પરંતુ તેમાં કેટલાક તો સાધારણ હોવાથી અતિવ્યાપ્તિ વાળા છે, તેમનાથી આત્મા ઓળખાય નહીં, અસ્તિત્વવાદી. વળી કેટલાક ધર્મો પર્યાય આશ્રિત છે, શુદ્ધિ અશુદ્ધિ વગેરે, રાગાદી વગેરે, કોઈ અવસ્થામાં હોય અને કોઈ અવસ્થામાં નથી હોતા, તેથી તેઓ અવ્યાપ્તિ વાળા છે, એમનાથી પણ આત્મા ઓળખી શકાય નહીં. બે વાત લીધી. હવે ચેતનતા સદગુણ લીધો, પારિણામિક ભાવ. ચેતનતા જો કે આત્માનું લક્ષણ છે, અતિ વ્યાપ્તિ ન વ્યાપ્તિ થી રહી છે અને એને લક્ષણ કહ્યું છે કોઈ કોઈ શાસ્ત્ર માં, તો પણ તે શક્તિ માત્ર છે, પારિણામિક ભાવે છે, અદ્રષ્ટ છે, દેખાતું નથી. તેથી તેને વ્યક્તિ દર્શન અને જ્ઞાન છે અને તેમાં પણ દર્શન ગ્રાહ્ય નથી. જન્મસ્થને જ્ઞાનમાં પણ જ્ઞાન છે, સાકાર છે, સ્વવિકલ્પાત્મક છે, પ્રગટ છે અને અનુભવ ગોચર છે. અહીંયા વેદન ની વાત લીધી, વેદન લક્ષણ. તેથી તેના દ્વારા જ આત્મા ઓળખી શકાય છે. આથી અમૃતચંદ્રાચાર્ય કહ્યું, એક વાત 610 પાને ઓળખાણના પ્રકરણ ની ચર્ચા કરતા કે કેવી રીતે ઓળખાય, તો ઉત્તર જે છેલ્લો પેરેગ્રાફ ઉત્તર નો છે પ્રશ્ન ચર્ચા નો, એમાં બીજી લીટીમાં જ્ઞાન પ્રસિદ્ધ છે કારણ કે જ્ઞાન માત્ર ને સ્વસંવેદન થી સિદ્ધપણું છે, સ્વસંવેદન થી તે સિદ્ધપણું છે. અથવા જ્ઞાન સર્વ પ્રાણીઓને આબાળ ગોપાળ ને સ્વસંવેદન રૂપે અનુભવમાં આવે છે. આટલી આવી વ્યવસ્થા એક જ્ઞાન ના પરિણમન માં જ હોવાને લીધે શ્રુત જ્ઞાન દ્વારા જ્ઞાન સ્વભાવી આત્મા નો નિશ્ચય અને નિર્ણય થાય છે. એમ લેવું છે જે જીવ પૂર્વ પર્યાય ના બધા ગઢ ઓળંગીને, ગઢ ની વાત આવે છે ને શાંતિ ની આવે છે, 25 નંબર નો બોલ છે, કાલ યાદ નતું ને એટલે ખ્યાલ એવો હતો, 500 થી 100 નંબર માં છે, પણ છે એ પહેલા એટલે પત્તો ન લાગ્યો. જીવ જીનવર છે અને જીનવર છે તે જીવ છે એવી દ્રષ્ટિ થાય તેને પર્યાય બુદ્ધિ છૂટી જાય. પર્યાય બુદ્ધિ છૂટી જાય એટલે મિથ્યાત્મનો નાશ થાય. સમ્યક દર્શન પ્રગટ કરવા માટે કેટલાય ગઢ ઓળંગીને અંદર જવાય છે. આત્મભાવના ઉત્પન્ન થાય, તાલાવેલી ને લગ્ન લાગે, સ્વરૂપ જિજ્ઞાસા ઉત્પન્ન થાય, પ્રયોજન ના વિષયો ઉપર સૂક્ષ્મ દ્રષ્ટિ થાય, અંતર અવલોકન થાય, સ્વચ્છંદ દબાય, નિર્દોષ ના અવલોકન થી નિષ્પક્ષપણે અવલોકન થતા સ્વચ્છંદ હાનિ પામે અને જગત ના પદાર્થો માં ક્યાંય સુખ બુદ્ધિ કલ્પ પણ બુદ્ધિ અભિપ્રાય છૂટે અને સત્પુરુષ માં પરમેશ્વર બુદ્ધિ થાય ત્યારે પદાર્થ નિર્ણય થાય. આટલા ગઢ બધા ઓળંગો આપણે સપ્તપદી છે, એને સાત વિભાગ પાડ્યા છે. સમ્યક દર્શન પ્રગટ કરવા માટે કેટલાય ગઢ ઓળંગીને અંદર માં જવાય છે. વ્યવહારમાં પણ કેટલાય પ્રકારની લાયકાત હોય, શું વ્યવહાર એ મૂળ થઈ જાય છે એમ કે પછી અને સંસાર ભાવ જરાય રૂચે નહીં, આત્મા આત્માની ધૂન લાગે. બધું લીધું છે ને, ધૂનની કો તલાવેલી કયો ધૂન લાગે ત્યારે સમ્યક દર્શન થાય છે. અવલોકન માં પોતાના સૂક્ષ્મ દ્રષ્ટિએ સ્વભાવ નું અવલોકન થાય ત્યારે પોતાના સ્વરૂપ રૂપે સ્વભાવ પ્રતિભાસે, સ્વભાવ નો પ્રતિભાસ પોતાના સ્વરૂપે સ્વપણે પોતાપણે થાય અને એવો જયારે નિશ્ચય થાય ત્યારે પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિ ને માટે પ્રસિદ્ધિ કહો, સિદ્ધિ કહો, પ્રાપ્તિ કહો, અનુભવ કહો, બધો એક અર્થ છે. સિદ્ધિ ને આગળ વિસર્ગ લગાડ્યો છે, પ્રસિદ્ધિ, સિદ્ધિ કહો, પ્રાપ્તિ કહો, પ્રસિદ્ધિ કહો કે અનુભવ કહો. આત્માના પ્રગટ અનુભવ માટે પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો, અત્યાર સુધી જે પર પદાર્થનો અનુભવનો અભ્યાસ હતો, શું હતો? પર પદાર્થના પ્રગટને પ્રગટપણે જાણે હું અનુભવું છું એવો જે અભ્યાસ હતો એ શા કારણથી હતો? કે ઇન્દ્રિયોને મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓને લઈને હતો. ઇન્દ્રિયોને મન દ્વારા બાહ્ય વિષયોના અનુભવમાં જે જ્ઞાનની પર્યાયો પરિણમતી હતી તે બધીને મર્યાદામાં લાવીને આત્મસન્મુખ કરવામાં આવે છે. શું? મર્યાદામાં લાવીને જેને મતિ જ્ઞાન તત્વને આત્મસન્મુખ કર્યું છે, એ મતિ જ્ઞાનના પર્યાયને જેને સ્વસન્મુખ કરી છે. અભ્યાસ થતો હતો એને બંધ કરીને, એને પલટાવીને, એ જ પર્યાય ને પલટાવી નાખે છે મતિ જ્ઞાન ને પર્યાય. ત્યાં કઈ અવધિ મનોપર્યમ ને કેવળ જ્ઞાન પ્રગટ્યું નથી એમ કે છે. મતિ જ્ઞાન ની જ યોગ્યતા છે. જ્ઞાન નથી થતું જાણવું. જ્ઞાનીઓને બુદ્ધ નથી કહેતા, પ્રબુદ્ધ કહીએ છીએ, બુદ્ધ કહીએ છીએ. જાણનારી પર્યાય ને બુદ્ધિ કહેવામાં આવે છે. જ્ઞાનની પર્યાયના નામ ઘણા છે. જ્ઞાનની પર્યાયના નામ ઘણા છે. પ્રજ્ઞા કહે છે, જો ઉપરથી પ્રજ્ઞા કહે છે. જ્ઞાનની પર્યાય કહો, પ્રજ્ઞા કહો, ઉપયોગ કહો, બુદ્ધિ કહો, મતિ કહો, શ્રુત કહો, આ બધી જ્ઞાન ની પર્યાયો છે. આચાર્ય મહારાજે અહિયાં બુદ્ધિ શબ્દ વાપર્યો છે, ક્યાંક પ્રજ્ઞા શબ્દ વાપર્યો છે, ક્યાંક બીજો શબ્દ વાપર્યો છે, ક્યાંક વેદન શબ્દ વાપરે છે, ક્યાંક જ્ઞાન શબ્દ વાપરે છે. તો બધી જગ્યાએ એમનો કોઈ ચોક્કસ અનુભવના ઊંડાણ પૂર્વક નો કોઈ ખાસ હેતુ છે એ પ્રયોગ કરે છે. આપણે તો શક્તિ હોય એટલું કાઢીએ. આચાર્ય મહારાજ ના વચનોમાં તો ઘણું ઊંડાણ અને ગંભીરતા ભરેલી છે, ભરેલી હોય છે. આપણે શક્તિ પ્રમાણે આપણે કાઢી શકીએ. એમના અનુભવ નું ઊંડાણ બહુ ગજબ ની વાતો છે. આશ્ચર્યકારી દશા છે. મૂળ દશા તો કોઈ આશ્ચર્યકારી દશા છે. ગુરુદેવ શ્રી આટલું આટલું કાઢતા તો એમ કહેતા અમારી શક્તિ છે. એટલે નીચેના ગુણ સ્થાન વાળા મુક્ષુ કે વિદ્વાનો પોતાની શક્તિ ને યોગ્યતા પ્રમાણે એમાંથી ભાવ કાઢે. આચાર્ય મહારાજ નું જ્ઞાન તો ઘણું છે, ઘણું છે એમ ખબર પડે. એટલું પહોંચાય નહીં, યોગ્યતા નહીં હોવાને લીધે એટલું પહોંચાય નહીં. તો પણ એટલી તો યોગ્યતામાં ખબર પડે કે ઘણું છે. શું? કુવામાં પાણી હોય છે, કુવામાં, નદીમાં, તળાવમાં, ખબર નથી પડતી કે ઊંડું ઘણું છે. ભલે તળિયે જવાય નહીં, ઊંડું છે એમ તો ખબર પડે નહીં. નળ ઉપરથી, એના લીલા રંગ ઉપરથી ખબર પડે કે આ ઊંડું ઘણું છે. ઊંડું આમાં ઘણું છે. એટલી ખબર પડે પણ કેટલું ઊંડું છે તો પોતાને શક્તિ હોય પોતા છે ત્યાં પોતાની અશક્તિ જાહેર કરવી પડે છે એમાં બીજો ઉપાય નથી આમ છે જેમ જેમ યોગ્યતા વિશેષ થાય એમ વિશેષ વિશેષ ઉંડાણ હાથમાં આવે ગુરુદેવે સમયસર કેટલી વાર વાંચ્યું તો કે અમને ખબર નથી અમે કેટલી વાર વાંચ્યું છે જાહેરમાં વ્યાખ્યાન ભલે 19 વાર કર્યા પણ સમયસર કેટલી વાર વાંચ્યું તો કે અમને ખબર નથી એટલી વાર અમે સમયસર વાંચ્યું છે એને જેટલી જેટલી વાર વાંચ્યો એટલી એટલી વાર નવું નવું ઊંડાણ એમને હાથમાં આવે શું કરવા વાંચે હું માત્ર શબ્દ નો અર્થ ને ભાવાર્થ એટલું વાંચવાનું હોય તો એનું એ જ થાય એ જ શબ્દ નો અર્થ એ જ શબ્દાર્થ ને એ જ ભાવાર્થ તો કે નહીં થી પણ આગળ જાય છે કે શબ્દાર્થ ને ભાવાર્થ થી પણ જ્ઞાન આગળ જાય છે અને જ્ઞાન જે આગળ જાય છે એ અનુભવ ના ઊંડાણ માં જાય છે અનુભવ નું ઊંડાણ કેટલું છે અનુભવમાં આવતા પદાર્થ ને તળ્યું નથી એટલું છે અનંત એનું તળ્યું જ નથી એવું છે એટલે એમ કે છે શક્તિ હોય એટલું આમ આવી જતું ઊંડાણમાં ઉતરવું હોય તો તારી શક્તિ હોય એટલો ઊંડો ઉતર બાકી આ પદાર્થ એવો છે કે એનું તળ્યું હાથમાં આવ્યું બહુ નથી આમ છે એટલા માટે કારણશોધ પર્યાયનો દ્રષ્ટાંત બતાવ્યો છે કે તળિયું તો હાથમાં આવું એવું નથી પરંપરાણામી ભાવનું પણ ઉપલી સપાટીની સન્મુખ થાય ત્યાં કેવું જ્ઞાન ફાટે કેવું જ્ઞાન ક્યારે પ્રગટે કે ફક્ત ઉપલી સપાટીને સ્પર્શી એમ કહેવાય ખરેખર તો સ્પર્શતું નથી પર્યાય દ્રવ્યને સ્પર્શતું નથી પણ મોઢું ફેરવાને સન્મુખ થાય ત્યાં એટલો કરંટ ઉત્પન્ન થાય કે કેવું જ્ઞાનની ઉત્પત્તિ થાય ઉપલી સપાટીથી આ તદશા થાય તો અંદરનું ઊંડાણ કેટલું કે જેનો કોઈ માપ ને હિસાબ કરી શકાય નહીં એટલું તો એમાંથી શુદ્ધ જ્ઞાન માં યોગ્યતા હોય એ આખો આત્મા ઓળખી લે છે સમ્યક દર્શન પહેલા આખો આત્મા ઓળખી લે છે એટલું તો સમ્યક દર્શન થયા પહેલા ની નિર્મળતા વાળા મતે શ્રુત જ્ઞાન માં એટલી યોગ્યતા આવે છે દ્રષ્ટિની તાકાત બતાવવા એમ કે એ પદાર્થ ને ભલે અંત નો હોય અનંત હોય એનો તળિયું ન હોય સ્વભાવ સામર્થ્ય પણ દ્રષ્ટિ તો એનો કબજો કરીને કોળિયો કરી જાય છે ઠીક એવું દ્રષ્ટિ નો પાવર એવો છે બંધ મોક્ષ ને પણ એ પછી જોતી નથી તત્વજ્ઞાન ના રસીલા પુરુષો છે એ બંધ મોક્ષ ના ભેદ ને જોતા નથી શુદ્ધિ અશુદ્ધિ ના ભેદ ને જોતા નથી આ દ્રષ્ટિ નો પાવર છે એક જાણીએ એક દેખીએ રમી રહીએ એક ઠોર બરાબર દાસે ગાયો સમલ વિમલ ને વિચારીએ સમલ અને વિમલ શુદ્ધિ અશુદ્ધિ છે આય તો હજી શુભ શુભ ના ભાંગા માં અટવાઈ જાય છે હે શુભ ને હે કયો છો તમે કોઈ ઉપાદય નથી રાડ રાખે અને સ્કૂન પાપ ની વાત મૂક શુદ્ધિ અશુદ્ધિ ની વાત મૂકી દેવી પડશે એકવાર એનું નામ દ્રષ્ટિ છે દ્રવ્ય દ્રષ્ટિ એનું નામ છે સમલ વિમલ ન વિચારીએ એ સિદ્ધિ નહીં આને સિદ્ધિ કે છે આને પ્રાપ્તિ કે છે સ્વચ્છંદ બે જાતના છે એક સો નામ આત્મામાં વસ્તીથી રમે એને સ્વચ્છંદ કે છે એ સમ્યક પ્રકારનો સ્વચ્છંદ છે અને એક પરમ સત્નો અનાદર કરે તે વ્યવહાર એને નિશ્ચય અનાદર કરે સત્નો સત્પુરુષ નો પરમ સત્નો એ સ્વચ્છંદ કહેવાય છે, એના દિનો છે. એને પલટાવીને આ સ્વચ્છંદ નામ એમ કે છે. પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવર્તે, એટલે અહીંયા પર સન્મુખ થયેલી જે મન દ્વારા પ્રવર્તે મતિ જ્ઞાનની જે પર્યાયો, તેને મર્યાદામાં લાવીને જેને મતિ જ્ઞાનને આત્મ સન્મુખ કર્યું છે અથવા આત્મ સન્મુખ કર્યું એનું નામ એ મર્યાદિત થઈ ગઈ. એની મર્યાદા શું? સ્વસન્મુખ થવું એ એની મર્યાદા છે. એની અમર્યાદા શું? કે પર સન્મુખ થવું તે તેની અમર્યાદા છે. આપણે નથી કે ભાઈ મર્યાદા ન છોડવી, આપણે મુમુક્ષુએ મુમુક્ષુની મર્યાદા ન છોડવી, શું સજ્જનને સજ્જનની મર્યાદા ન છોડવી, એમ નથી કહેતા આપણે. એમ આયા મતિ જ્ઞાનની પર્યાય પર સન્મુખ થાય તે અમર્યાદા છે અને સ્વસન્મુખ થાય તે મર્યાદા છે. આત્મા જે નિર્વિકલ્પ તત્વ છે, એ નિર્વિકલ્પ તત્વને અંતર તત્વ કહેવામાં આવ્યું છે. કેવું તત્વ કહેવામાં આવ્યું છે? અંતર તત્વ કહેવામાં આવ્યું છે. એ અંતર તત્વ એવું છે કે એ તત્વના દર્શન કરતા પર્યાયને અંતર્મુખ થવું પડે, અંતર્મુખ થતા એ અંતર તત્વના દર્શન થાય. તો સ્વભાવ અંતઃ સ્વભાવ છે, એટલે અંતર્મુખી સ્વભાવ છે. જે પર્યાય અંતર્મુખ થઈ તે સ્વાભાવિક થઈ, માટે અંતર્મુખ થવું તે સ્વભાવ છે. જીનેન્દ્ર પરમાત્માનો એ ઉપદેશ છે કે એકાંતે અંતર્મુખ ઉપયોગ કરવો. શું ઉપયોગ? અંતર્મુખ કરવો એમાં એક શબ્દ વધારે વાપર્યો, એકાંતે અંતર્મુખ થવો. ઉપયોગ થી એકાંતે અંતર્મુખ થવો, કેમ કે એવો સ્વભાવ છે, એવું તત્વ છે. કે છે કે આત્મ સન્મુખ કર્યું ત્યાં મર્યાદામાં આવ્યો, ત્યાં એને એની સ્વભાવાંશની દશાઓ શરૂ થઈ. હજી શ્રદ્ધા નથી થઈ, જ્ઞાનમાં એમ થયું. સ્વરૂપ નિશ્ચયમાં પોતાના સાક્ષાત સિદ્ધપદ નું અવલોકન કર્યું છે, પ્રતિભાસ લીધો છે, એટલે આમ જ્યાં ઉપયોગ જાય છે ત્યાંથી છટકે છે. હું એવો નથી, હું તો આવો સિદ્ધ સમાન છું, હું તો આવો સિદ્ધ સમાન સિદ્ધ સ્વરૂપે છું ને, સિદ્ધ સ્વરૂપે છું ને, છટકીને આ બાજુ આવે છે. એ રીતે એની પરિણમની મર્યાદા થાય ઉભી થાય છે. એ મતે જ્ઞાનમાં લીધું, શ્રુત જ્ઞાનમાં કે અનેક પ્રકારના, નાના પ્રકારના એટલે અનેક પ્રકારના નય પક્ષોના આલંબનથી, એટલે અનેક પ્રકારના આત્મા સંબંધીના વિચારો ચાલતા હતા એને નય પક્ષ કયો. કેમ કે એકત્વ સહિતનો રાગનો ત્યાં વિકલ્પનો એકત્વ સહિતનું જ્ઞાન હતું. એનું અવલંબન એટલે જેવી પર્યાય પ્રગટે નય પક્ષની, એવો હું એમ અનુભવ થતો હતો. અવલંબન એટલે આધાર લેવો, અહમ બુદ્ધિ થવી, એને અવલંબન કહેવામાં આવે છે. અવલંબન આવ્યું જ્ઞાનની પર્યાયમાં, અવલંબનનો વિષય આવ્યો. ઘણા એમ કે છે કે જ્ઞાનની પર્યાય અવલંબન નથી લેતી. શું આ 144 થતી હતી, અને શુદ્ધ જ્ઞાનની બુદ્ધિઓને આકુળતા ઉત્પન્ન કરનારી બુદ્ધિ ત્યાં ગણવામાં આવી છે. જોકે પરમ શાંત સ્વરૂપનો વિકલ્પ પણ કશાયની મંદતાને અત્યંત માનસિક શાંતિ વાળો હોય છે. કેવો? અત્યંત માનસિક શાંતિ વાળો હોય છે. એને અહીંયા શું કહે છે? આકુળતાને ઉત્પન્ન કરનારી બુદ્ધિ કહે છે. બીજા કોઈ પણ મનની શાંતિ કરતા સ્વરૂપ સન્મુખ થયેલો જીવ છે, કેવો છે? જેને સ્વરૂપ ની નિશ્ચય થયો છે અને જે સ્વરૂપ સન્મુખતામાં આવ્યો છે પુરુષાર્થમાં, પુરુષાર્થ ની દિશા બદલાણી ને, એ જ્ઞાન ની અંદર વિકલ્પ ઉત્પન્ન કરે ત્યાં સુધી આકુલતા થાય ને, એમ કે છે. ભલે મન ની શાંતિ ઘણી હોય તો પણ વિકલ્પ માં વિકુ નહી, વિકલ્પ માત્ર માં, માત્ર એટલે શું કે શાંત સ્વભાવે આત્મા નો વિકલ્પ હોય કે હું પરમ શાંત સુધારો સ્વભાવી છું, આવે છે ને, પર શાંતિ અનંત સુધામય જે, એટલો વિકલ્પ અશાંતિ નો છે, એમ કે છે. શાંતિ નો વિકલ્પ પણ અશાંતિ નો છે, એમ કેવું છે. એવી જે સ્મૃત જ્ઞાન ને આકુલતા ઉત્પન્ન કરનારી બુદ્ધિઓ, એને પણ મર્યાદામાં લાવીને, એને પણ આત્મસન્મુખ કરીને, જેને શ્રુત જ્ઞાન તત્વ ને પણ આત્મસન્મુખ કરતો હોય, એવી ત્યાં શ્રુત જ્ઞાન નથી લીધું, શ્રુત જ્ઞાન તત્વ લીધું છે. એક એક શબ્દ વાપરો છે એ અનાર થી વાપરો છે, જેને શ્રુત જ્ઞાન તત્વ ને પણ આત્મસન્મુખ કર્યું છે. આમ તો શ્રુત જ્ઞાન ની મતે ની શ્રુત જ્ઞાન ની પર્યાય તો પરિણામ પરિણમતી હતી, પણ આ તો એ તત્વ ને આત્મસન્મુખ કરી નાખ્યું. જ્ઞાન તત્વ છે એની અંદર, શ્રુત જ્ઞાન માં પણ એક જ્ઞાન તત્વ છે, એને આત્મસન્મુખ કર્યું. અને આત્મસન્મુખ કરતા અત્યંત વિકલ્પ રહિત થઈને, અત્યંત વિકલ્પ રહિત થઈને, થોડો વિકલ્પ રહ્યો, સૂક્ષ્મ અંતર્જલ્પ પણ ત્યાં નથી, વિકલ્પનો સદંતર અભાવ થયો અથવા વિકલ્પ ઉત્પન્ન થતો જ બંધ થઈ ગયો. અત્યંત વિકલ્પ રહિત થઈને એમ કહો કે નિર્વિકલ્પ થયો એમ કહો, બંને એક જ વાત છે. અત્યંત વિકલ્પ થઈને ત્યાં શું થયું, તે તત્કાળ નિજરસથી જ પ્રગટ થતા, સાથે સાથે અસ્થિ શું થયું, નાસ્તિ તો વિકલ્પ નહીં, અસ્થિ શું થયું કે આત્મરસ ની ચૈતન્ય રસ ની ઉત્પત્તિ છે અથવા આત્માના અમૃત રસ ની ઉત્પત્તિ છે. સારી પેઠે આત્મરસ ઉત્પન્ન થયો, અત્યંત આત્મરસ ઉત્પન્ન થયો. આ પરિણતિ એટલે ચાલે છે, વિકલ્પ તો છૂટી જાય છે ક્ષણાર્ધમાં, વિકલ્પ નિર્વિકલ્પ દશા કઈ ચાલુ રહેતી નથી, ઉપયોગ નિર્વિકલ્પ ઉપયોગ તો છૂટી જાય છે 5 સેકન્ડ માં પેલા છૂટી જાય છે, પણ રસ કેટલો એની અંદર, એની પરિણતિ ચાલે એટલો એનો રસ આવે છે, એટલો રસ ઉત્પન્ન થાય છે. રસની માત્રા વધવામાં સમયની આવશ્યકતા નથી, એટલી અંતકાળમાં ઘણો રસ ઉત્પન્ન થઈ શકે છે. આ ભય થાય છે એમાં શું થાય છે, એક ખબર પડે કે મમાડી થવાનું છે, અને દુશ્મન રાજ ના આરોપણો ઉપર આટા મારે છે, ખબર પડે જાણતા વાત કેટલો ભય ઉત્પન્ન થાય છે, અથવા ખબર પડે કે જે પથારીમાં સૂતો છો એમાં અજગર આવીને બેસી ગયો છે, ખબર પડે એટલી જ વાર લાગે ને, વધારે લાગે કઈ બીજી વાર લાગે, ભય ઉત્પન્ન થતા કેટલી વાર લાગે, એક જ સેકન્ડ, સેકન્ડ પૂરી નથી લાગતી, જાણતા હવે જ ભય થાય છે. અને એટલો બધો ભય થાય, એટલો બધો ભય થાય કે પછી પ્રસંગ પૂરો થાય તો એને અંદરથી થડકારો પણ થાય નહીં, એને હંભળાય થડકારા, સાથે નો થડકારો વધી જાય તો એને પોતાને હંભળાય પાછો. આ બધું પતી ગયું ને, તમે પતી ગયું પણ રસ પડી ગયો ને, એટલે એની પરિણતિ પછી ચાલે છે. કેટલાક ને એવી ચાલે કે પછી દૂર થી કોઈ સર્પ જોવે ને, એ જોઈ ન શકે, એક્સિડન્ટ થયો હોય અને એક્સિડન્ટનો ભય લાગે તો બસમાં બેસી ન શકે, વગર એક્સિડન્ટ વાળી બસમાં બેસી ન શકે. કેમ? પરિણતિ થઈ ગઈ એની, એવી યોગ્યતા થઈ ગઈ એની. એ તો હજી ભિન્ન પદાર્થો દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી અત્યંત ભિન્ન પદાર્થોની આવી પરિણતિ થાય તો અનંત 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 બેહદ સામર્થ્યનો સાક્ષાત્કાર થાય જે દશામાં, નિર્વિકલ્પ દશામાં, એનો જે રસ આવે અભેદ ભાવે, ઓલો તો ભેદ ભાવ છે, અભેદ ભાવે એનો જે રસ આવે એની પરિણતિ કેટલી ચાલે. કે એ જીવને અનંત સંસાર કદી હોય શકે નહીં, એની સંસારની અનંતતા એ વખતે ખલાસ થઈ ગઈ. અનંત ભવના ભૂકા બોલાવ્યા, 5 સેકન્ડમાં પણ અનંત ભવના ભૂકા બોલાવ્યા. એ તો હજી દશાની વાત છે, વસ્તુનું સામર્થ્ય એના ઉપરથી માપી લેવું, 83 મૂકી દેવી. એવું તત્કાળ નિજ રસથી જ પ્રગટ થતા આ રસમાં શક્તિ પડી છે. આદિ મધ્ય અંત રહિત હવે આત્માની વાત કરે છે. કેવા આત્માને અનુભવે છે? કે જેને આદિ નથી, જેનો મધ્ય નથી, જેનો અંત નથી. જેની આદિ ને અંત નો એનું મધ્ય કાઢવું કેવી રીતે? બે છેડા નક્કી થાય તો એનો વચલો ભાગ નક્કી થાય. હવે આદિ મધ્ય અંત રહિત છે, જે નિરાકુળ અનાકુળ છે, અનંત શાંતિ નો પિંડ છે, કેવળ એક છે, જેમાં ક્યાંય દ્વૈત જ પ્રતિભાસતો નથી, બે પણ દેખાતું નથી, એકાકાર કેવળ એક છે. અને આખા વિશ્વ ઉપર જાણે કે તરતો હોય, તરતો એટલે જુદો પડી ગયો હોય, આખા વિશ્વથી આ અનુભવ કરનારો આત્મા પોતાની ભિન્નતા અનુભવે છે. આ બ્રહ્મ સત્યમ જગન મિથ્યા આમાંથી નીકળ્યું છે, વેદાંતમાં કાઢ્યું છે, શંકરાચાર્ય સૂત્ર કાઢ્યું છે. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, જગન મિથ્યા એટલે શું છે? કે આખું જગત હું જોઉં છું, ખરેખર એમ વાત છે, આમ જગત નથી. એ લોકો તો એમ કહે છે કે જગત જેવી ચીજ જ નથી, પણ એમ નથી. આખું જગત જોઉં છું, એમાં હું મારાથી શૂન્ય જોઉં છું. જગતને હું, જગત શૂન્ય નથી પણ મારાથી શૂન્ય છે, એમ લેવું છે. શું? કે આખા જગતમાં આત્મા ક્યાંય નથી. ગમે તેવા પ્રસંગો હોય, ઉત્સાહના આનંદના આ બધા પ્રસંગો આવે છે ને, કે આપણે ત્યાં અત્યારે ઉત્સવનો પ્રસંગ છે, આનંદનો એકદમ પ્રસંગ છે, તો કે એમ આત્મા નથી હું ક્યાંય? કોઈ પ્રસંગોમાં આત્મા નથી, આત્મા વિનાનું છે, આખું જગત આત્મા વિનાનું છે. એમ જાણે આખા વિશ્વની ઉપર જાણે કે તરતો હોય, છૂટો પડી ગયો હોય, તેમ અખંડ પ્રતિભાસમય એકલો ચૈતન્યના તે અખંડ તેજનો એક મહાપદાર્થ છે. શું? મહા આશ્ચર્યકારી, કે જેને જોતા નજરબંધી થઈ જાય, જેને જોતા નજર, એ નિશ્ચય થયો ત્યાંથી નજરબંધી થાય છે, નજરાય છે. એટલે તું કોની કૃપાળુ દેવે 220માં નજરાય છે. એવો આશ્ચર્યકારી પદાર્થ છે કે પછી ત્યાંથી નજર છૂટી શકે નહીં, ખસી શકે નહીં. જગત થી જુદો પડી ગયો આત્મા, એટલે સુખી છે. અહીંયા અખંડ પ્રતિભા સમય લેવું છે, એટલે ભાસ એટલે તેજ, ભા ભા નથી આ કહેતા, આભા ને ભા મંડળ ને ભા એટલે તેજ. અખંડ તેજનો, અનંત તેજનો ગોળો છે, જેમ સૂર્ય છે પૂદગળ તેજનો ગોળો છે, આ ચૈતન્ય તેજનો ગોળો છે. ગુરુદેવ કહેતા બહુ રસથી બોલતા, આ તો આત્માના નૂરનું પૂર છે. ચૈતન્યના નૂરનું પૂર છે. નૂર છે ઉર્દુ શબ્દ છે, ઉર્દુમાં એને તેજને નૂર કહેવામાં આવે છે, ઉર્દુ શબ્દ છે. નૂર છે એમ નહીં, નૂરનું પૂર છે, એને ખાલી શકાય નહીં. એવો અખંડ પ્રતિભાસમય અનંત વિજ્ઞાન, અનંત છે. અને વિજ્ઞાન ઘન છે, અખંડ પ્રતિભાસમય છે, અનંત એટલે જેનું કઈ અંત નામ તળિયું નથી, એક એક શબ્દ નો અર્થમાં શબ્દાર્થમાં કઈ નથી, એનો ભાવ ભાસવો જોઈએ. શાસ્ત્રમાં શબ્દો છે, શબ્દનો શબ્દાર્થ સમજાય, ભાવાર્થ સમજાય, પણ ભાવ ન ભાસે ત્યાં સુધી શબ્દાર્થ ને ભાવાર્થ ની અસર આત્માના પરિણામ ઉપર ઉત્પન્ન થતી નથી. ભાવ ભાસે ત્યારે એને સન્મુખ થવું પડે, સન્મુખતામાં ભાવ ભાસે છે, એટલે જ્ઞાનમાં ચીજ આવે છે. જ્ઞાનમાં જેટલું સામર્થ્ય એટલું પ્રતિભાસે છે, અને ત્યારે એ પ્રતિભાસ લેનારી પર્યાયમાં અસર આવ્યા વિના રહે નહીં, ભાવ ભાષણથી અસર ઉત્પન્ન થાય. શાસ્ત્ર ભાવ ભાષણ થાય એવી રીતે સ્વાધ્યાય કરવો જોઈએ. માત્ર શબ્દો ને ભાવાર્થ ને વિશેષાર્થ ને બધા નયાર્થ મતાર્થ સમજી જાય એથી કઈ યુક્તિ ને નય અનુમાન ને આગમ ને ન્યાય ને આ બધા પડખેથી ગમે એટલું સમજે, પણ ભાવ ભાષણ વિના એની આત્મામાં આત્મભાવની આવિર્ભાવ થવાની અસર ઉત્પન્ન થતી નથી. ભાવ ભાસવો જોઈએ. વ્યસની ચીજ ને એમ છે પોતે વળગ્યો છે ને એમ વિકલ્પ ને પોતે વળગ્યો છે. ક્યાં સુધી? વિકલ્પ માં મીઠાશ છે ત્યાં સુધી. એ મીઠાશ તને વિઘ્ન કરશે, ન કીધું કાલે? મીઠાશ તને વિઘ્ન કરશે, મંદ કષાયની મીઠાશ, વિકલ્પની રાગની મીઠાશ એ વિઘ્ન કરશે અનુભવમાં. અખંડ પ્રતિભાસમય અનંત વિજ્ઞાન ઘન નિવિડ જ્ઞાન નો પિંડ. શું? અનંત નિવિડ જ્ઞાન નો પિંડ છે આત્મા. એ પરમાત્મા સ્વરૂપે છે. કેવો છે આત્મા? આત્માનું એ પરમ સ્વરૂપ હોવાથી એને પરમાત્મા કહેવામાં આવે છે. એવા પરમાત્મા સ્વરૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે, જ્યારે અતિન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનમાં સ્વસંવેદન વડે એનો અનુભવ કરે છે, તે વખતે શું કર્યું? કે નય પક્ષોનું અવલંબન છોડીને આવા અનાદિ અનંત આદિ મધ્ય અંત રહિત અનાકુળ વિજ્ઞાન ઘન પરમાત્માનું અવલંબન લીધું. વેદનનું અવલંબન નથી, અવલંબન પરમાત્માનું અવલંબન લીધું ત્યારે તેનો અનુભવ થયો એમ કહે છે. અનુભવ પર્યાય નો છે, પણ અવલંબન ની અપેક્ષાએ એને અનુભવ થયો એમ કહેવામાં આવે છે. શક્તિરૂપ છે ને, શક્તિમાં વેદન હોય? તો શક્તિરૂપ છે, વેદન તો વ્યક્તિમાં થાય, પણ અવલંબન હોવાથી એનો અનુભવ કર્યો એમ કહેવાય છે. બીજું કે અનુભવમાં દ્રવ પર્યાય નો વ્યક્ત અવ્યક્ત નો ભિન્ન ભાવ ભાસતો નથી, અનુભવાતો નથી, ભિન્ન પણ અનુભવાતો નથી કે આ દ્રવ ને આ પર્યાય, આ શક્તિ ને આ વ્યક્તિ, આ સામાન્ય આ વિશેષ, એવું કઈ ત્યાં વિકલ્પ ભેદ પડતો નથી. ભેદ નું જ્ઞાન થાય છે શેમાં? અભેદ અનુભવમાં. અભેદ અનુભવમાં ભેદ નું સમ્યક જ્ઞાન થાય છે. અભેદ અનુભવ વિના ભેદ નું જ્ઞાન તે સમ્યક નથી, અસમ્યક છે. આ પરિસ્થિતિ છે. પરમાત્મા રૂપ સમયસાર ને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ અનુભવના કાળે જ આત્મા સમ્યકપણે દેખાય છે અથવા શ્રદ્ધાય છે. અત્યારે અનાદિની ઊંધી શ્રદ્ધા સવળી થઈ, અનાદિની ઊંધી શ્રદ્ધા હતી એ સવળી થઈ ગઈ ત્યારે આત્માને સમ્યક દર્શન થયું એમ કે છે. એ સ્વાનુભવથી સમ્યક દર્શન લીધું છે. જ્ઞાન વિના શ્રદ્ધાન થાય ને એ આનું નામ છે. ત્યારે જ સમ્યકપણે આત્મા શ્રદ્ધાય છે અને જણાય છે, જે વેદન જેવો વેદનમાં આવ્યો એવો જણાયો. ઉપયોગ આત્મા ઉપર છે, ઉપયોગ પર્યાય ઉપર નથી. ભલે જણાય છે પર્યાયમાં, તો પણ ઉપયોગ પર્યાય ઉપર નથી. સાવધાની છે એ ત્રિકાળીની છે, એ જણાય છે. પ્રશ્ન પૂછું ચાલતો હતો ને કે પર્યાય જણાય કે ન જણાય, તો કે પર્યાય તો વેદાય, પણ જે વેદાય એ જણાય જાય, પણ એ ઉપયોગ મૂકીને જણાય એમ નથી કે હું ત્યાં. એ તો ભેદ ફેર પાડવો છે. જણાય છે તેથી સમયસાર જ એ જણાયો, અનુભવાયો, શ્રદ્ધાયો ત્યાં સમયસાર થયો, અને એ સમયસારને જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એવી સંજ્ઞા એટલે નામ પાડવામાં આવ્યું છે. એ અધ્યાત્મ પર્યાયના અનેક નામો છે. એને શુદ્ધોપયોગ કહો, એને આત્માનુભવ કહો, એને આત્માનંદ કહો, એના અનેક નામ છે. આગમ પદ્ધતિમાં પણ અનેક નામ છે, અને અધ્યાત્મ પદ્ધતિમાં પણ અનેક નામ છે. એને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કહેવાય છે. આવી દશા થયા સિવાય ગમે તે સ્થિતિ હોય તો એને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન ગણાય નહીં અને કહેવાય નહીં એમ કહેવું છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે સંસ્કૃતમાં એમ શબ્દ પડ્યો છે.